કારણ કે આપણે લોયા પ્રકરણ પૂરું કરી દેવું છે ને કાલે, એટલે નતર તો આજે જ લઈ લેતા અત્યારે તરત જ, સોળમું ન વાંચત પણ કાલ પૂરું કરી દેવું છે ને. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 માક્ષરોદી 14 દિવસ સંધ્યા આરતી થયા કેડે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરા ભક્તના દરબારમાં ઢોલિયા પર બિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પૂછની રાતે ડગલી પહેરી હતી તથા માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને બીજે ધોળે ફેંટે કરીને બુકાની વાળી હતી અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભગતની સભા ભરાઈને બેઠી હતી. પછીજી મહારાજ બોલ્યા, જે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો, એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો, જેની વાસના કુંઠિત ન થઈ હોય ને જેની વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે? એક પ્રશ્નમાં ત્રણ પ્રશ્ન છે. વાસના કુંઠિત થઈ ગઈ હોય, ન થઈ હોય, નિર્મૂળ થઈ ગઈ હોય એના ક્યાં લક્ષણ છે? પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની વાસના કુંઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તે પાછી વિચાર કરીને પણ નિસરે નહીં, અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં, અને કદાચિત વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને તે વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે પણ વિષયમાં આસક્ત થાય નહીં, અને જેની વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રત નિશે સુષુપ્તિની પેટે વિષયનો અભાવ વર્તે ને સારા નરસા જે વિષય તે બે સમાનપણે જણાય અને પોતે ગુણાતીતપણે વર્તે. જેની વાસના મારે કે કુંઠિત થઈ ગઈ હોય એના ચિત્તની વૃત્તિ કે ઇન્દ્રની વૃત્તિ વિષયમાં જાય નહીં, અને માનો દેશકાળે કરીને ગયો હોય તો એ આત્મવિચાર કરે, હું તો ભગવાનનો દાસ છું, હું તો ભગવાનનો ભક્ત છું, મારી આવી ક્રિયા ન હોય, આમ થોડો વિચાર જ્યાં કરે તો ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી વળી જાય છે. એ મહારાજ કે જેની વાસના કુંઠિત થઈ ગઈ છે એની નિશાની છે. કુંઠિત ન થયાનું તો મહારાજ કે એની ઇન્દ્રિયો વિષયમાં જાય પછી પાછી વાળવા જાય તો પણ વળે નહીં. છે ને આ જગતમાં વેસનની કુટેવો પડે છે, એમાંય ઘણા પ્રકાર આવે છે. અમુકને તો જન્મસિદ્ધ કોઈનો સંગ ન થયો ને તો એક પણ પ્રકારનું વેસન ન હોય. અમુકની સ્થિતિ કેવી હોય, વેસન હોય પણ એને જરાક કોક ટકોર કરે એટલે જતું રહે, અને એકને તમે ગમે એમ કરો મરે ત્યાં સુધી મોકાણે મૂકે અને. એટલે મહારાજ કે જેને કુંઠિત નિત થઈ એની વિષયમાં ઇન્દ્રિયો જાય પછી પાછી વાળવા પ્રયાસ કરે તોય વળે નહીં, ત્યારે સમજવું કે એની વાસના કુંઠિત થઈ નથી. અને જે નિર્મૂળ થઈ ગયો એને તો સુષુપ્તિ સરખું વર્તે, સુષુપ્ત સરખું વર્તે. એનો મતલબ દાખલા તરીકે આપણે ઘસઘસાટ ઊંઘતા હોય અને આજુબાજુમાં ગમે તે વિષયના ગમે એટલા ઢગલા થાય તો સંકલ્પ ઉઠે કે હાલો ખાઈ લીક, પી લીક, જોઈ લીક, સાંભળી લીક, કાંઈ સંકલ્પ થાય? તો મહારાજ કે જેની વાસના નિર્મૂળ થઈ ગઈ ને આ પોઝિશન હોય, ગમે તેટલા વિષયમાં પ્રસંગમાં રહે પરંતુ લેશ માત્ર એ બાજુ એનું મન જાય નહીં ત્યારે સમજવું કે એની વાસના નિર્મૂળ છે. ત્યારે ગોપાળન સ્વામી પૂછ્યું, જે વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ટળી નથી જતી તેનું શું કારણ છે? કુંઠિત હોય, કુંઠિત છે ને ત્યાં સુધી હજી મોક્ષમાં ભય છે. મોક્ષ તો સંપૂર્ણ ત્યારે બને જ્યારે નિર્મૂળ થઈ જાય. તો કુંઠિત સુધી પહોંચ્યો એટલે અડધે પહોંચી ગયો છે તો પછી કેમ કરે તો નિર્મૂળ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એ છે, જે આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર તેને વિશે અનાશક્તિ રૂપી એવો જે વૈરાય તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ તથા મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ એ ચાર વાના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે, અને ચારમાંથી જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી. ચાર વસ્તુ સિદ્ધ કરે એની વાસના નિર્મૂળ થાય. એક તો આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન, પહેલાં આત્મનિષ્ઠા બતાવી, અને મોક્ષના પથમાં છે ને બધા કરતા પહેલા આત્મનિષ્ઠાની જરૂર પડે છે. શરીરથી પોતે જુદો પડે, શરીરના સુખ દુઃખને સામું ન જવે ત્યારે જ આ માર્ગે હલાય એવું છે. મનમાં એમ થાય આપણે જલસા કરવા જ ખૂબ અને ભજન કરવું છે, એ બે વાત કોઈ દી શક્ય બને. ડાળિયા ખાવાની શેરડી ખાવી એ બે વાત કોઈ દી શક્ય બને નહીં, કાં તો ડાળિયા ફકાય અને કાં શેરડી ખવાય. આપણે જો એક શેરડીનો જ ઉત્સવ આજ રાખ્યો છે, ન તો ન ભેગો ડાળિયાને રાખીએ ભલા માણસો, બે બે બટકા શેરડીને આપીને એક એક ખોબો ડાળી આપીએ, પણ એ શક્ય બને નહીં. એટલે આત્મનિષ્ઠા તો જોઈએ જોઈએ ને જોઈએ જ. દેહના સુખ દુઃખની સામે જોનારો મોક્ષને માર્ગે હાલી શકતો નથી. એકાદશી ઉપવાસ કરવો પડશે, મને તો નહીં ફાવે ઉપવાસ, ન ફાવે તો મોક્ષ માર્ગ પણ ન ફાવે. અને ભક્તો આ બધા ગુણ છે ને સત્સંગ કરતાં 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 આવો સીધા ન આવે. કોઈ દી એકાદશી ન કરીને પહેલી ફેરી કરવી પડે ને, આપણે તો રોજ રેગ્યુલર કન્ટિન્યુઅસ કરીએ એટલે આપણને ખબર નથી એકાદશી કરવી કેટલી કઠણ છે એમ. બાકી જિંદગીમાં કોઈ દી કરી ન હોય એ પહેલી વાર જ્યારે કરે ને ત્યારે એને પછી પૂછાય કે એકાદશીમાં કેમ થયું, ને પછી એ જે લીલાનું વર્ણન કરે એનું ભાષ્ય બને એમ હોય કહો. અમારે અમેરિકાની અંદર એક ભગત હતા, પછી મને કહે સ્વામી હું છે ને કે પહેલી વાર એકાદશી રોકે. પછી ઘેરે જ કીધું આજ મારી એકાદશી છે કે કોઈ દી રેલો નહીં, અને સંતોનો જોગમાં આવ્યા. પછી કે સંતોએ કીધું એટલે લેવી પડે, એટલે મેં કીધું ભાઈ જો એકાદશી છે, એટલે કીધું બધું ઘેરે જ બનાવી દીધું, થોડું ઘણું ફરાળ બનાવી દીધું, એક બે ત્રણ કેળા આપ્યા, એકાદ ફ્રૂટ આપ્યું. એ કે પણ માળી કે તીધી ગજબની ભૂખ લાગી હવારના પરમાત, કે એ કે ઘેરેથી ટ્રેનમાં બેઠો ને ત્યાં મન આમ ઢીલું પોસું મીડું થવા, એટલે પછી બેગ ખોલી બે કાળા ખાઈ ગયો કે. અને ભાઈ એક કલાકનો રસ્તો હતો, અડધો પોણો કલાક થઈને તે માળી પાછી ભૂખ લાગી ગઈ. પછી સફરજન તો સફરજન ખાઈ ગયો, એપલ ખાઈ ગયો કે. અને પછી ત્યાં પહોંચ્યો તે 10-11 વાગ્યા ને તે માળી પાછી કકડીને ભૂખ લાગી ગઈ. અને પછી ડબ્બો ખોલ્યો લ્યો તો ડબ્બામાં ફરાળ તો એ ઝાપટી ગયો. અને એમ કરતાં 2 વાગ્યા પછી શું ખાવું, પછી કાંઈ હતું નહીં. પછી મનમાં થયું કાંઈ નહીં હવે ફરીને કારેક રહેશું. પછી કે જમી લીધું કે કહો. કારણ કે કોઈ દી એ માર્ગે હાલ્યા જ નથી એટલે બહુ કાહટું પડે. આ માર્ગે હાલનારને આત્મનિષ્ઠા તો જી, પછી એનો એ વ્યક્તિ જ્યારે દાખલો કરે ત્યારે ઓટોમેટિક એનાથી થઈ શકે છે અને એને ખબર નથી પડતી. પણ એના માટે રૂડો સંગ જોઈએ, એવા શબ્દ જોઈએ, બળભર્યા શબ્દો પડે. અને શું ન થાય ત્યારે આત્મનિષ્ઠા જીવની અંદર હોય તો છે જ, એને ઉદ્ભવવી પડે. અને આત્મનિષ્ઠા ઉદ્ભવે પછી બધું જ થાય એમ. એટલે મોક્ષના માર્ગે પહેલી તો આત્મનિષ્ઠા જોઈએ. હું કામ તો કે વાસના નિર્મૂળ કરવી છે. વાસના નિર્મૂળ કરવી હોય એટલે આત્મનિષ્ઠા જોઈએ. આત્મનિષ્ઠા જો પોતાનું ન હોય, પોતાનું દેહરૂપ મને, તો ન એ તપ કરી શકે, ન વ્રત કરી શકે, ન જાગરણ કરી શકે, ન કોઈ બે શબ્દ કહે તો સાંભળી શકે, કાંઈ ન કરી શકે. તે આમાં તો ઢીલો પોસો પડતો જ કોક હોય, જાટકીને 2-4 શબ્દો ક્યાંય પણ ખરા, આમ ન હાલે આમ કરાતો છે. આત્મનિષ્ઠા હોય તો સહન થાય, નતર કે આ રહી તમારી કંઠી, કાંઈ મુખ જોતો નથી, જીદ થવો હોય તીધી થાય, એમ કે હાલતો થઈ જાય. પણ આત્મનિષ્ઠા હોય તો સહન થાય. એટલે મહારાજ કે પહેલી તો આત્મનિષ્ઠા જોઈએ. અને પ્રકૃતિનું કાર્ય એવા જે પદાર્થ માત્ર, તેને વિશે અનાશક્ત રૂપે એવો જે વૈરાગ જોઈએ. આત્મનિષ્ઠા પણ કાયમ ત્યારે ટકી રહે એને વૈરાગનો સહારો મળે. વૈરાગનો સહારો મળે એટલે જગતને ખોટું સમજે, શરીરને ખોટું સમજે, દેહને ખોટું સમજે. અને જે વસ્તુ ખોટી સમજે એમાં આશક્તિ થાય નહીં. અને આશક્તિ નથી એ કાર્યનો ત્યાગ કરવો પણ કઠણ પડે એમ. જ્યાં આશક્તિ છે એનો ત્યાગ કરવો કઠણ છે. જ્યાં આશક્તિ વિનિવૃત્ત પામી ગઈ એનો ત્યાગ કરવો જરાય કઠણ નથી. એટલે મહારાજ કે અનાશક્તિ રૂપે એવો વૈરાગ જોઈએ. તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ, અને ધર્મ જોઈએ પણ એમાં બ્રહ્મચર્ય આદિ એટલે મૂળમાં બ્રહ્મચર્ય, પછી બાકીના જેટલા જેટલા નિયમ બતાવ્યા છે બધા જ જોઈએ. ગ્રહસ્થ ત્યાગી હોય, ત્યાગીને તો અષ્ટ પ્રકારે ત્યાગ છે, પણ ગ્રહસ્થ ભક્તને પણ બ્રહ્મચર્ય રૂપી ધર્મ તો જોઈએ જ. એમાં વાસના નિર્મૂળ સુધીની વાત છે. એટલે અહીંયા જે બ્રહ્મચર્યની વાત છે એ ઋતુ સમય પ્રમાણેની વાત નથી. કારણ કે કેવી વાત છે, નિર્મૂળ વાસના કરવાની વાત છે. એટલે એને પણ શુદ્ધ અને સ્વચ્છ અને કાયમને માટે ત્યાગીની માફકનું એને પણ બ્રહ્મચર્યની જરૂર પડે, જ્યારે એને નિર્મૂળ વાસના કરી હોય ત્યારે. અને મહાત્મ્ય સંયુક્તિ જે ભગવાનની ભક્તિ, ચાર વાના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે. ચોથું ભગવાનની ભક્તિ. અને ભક્તો ભગવાનની ભક્તિ હોય ને પછી ઓલી ત્રણેય વસ્તુ કાયમ મજબૂત રહે. ભક્તિ જ્યારે પ્રગટ થાય ત્યારે ભગવાનમાં પ્રેમ જાગે, અને ભગવાનમાં હકીકતમાં પ્રેમ જ્યારે જાગે પછી એનો આનંદ જુદો હોય છે. પછી એને જગતના આનંદ પણ હર્ષ નથી કરી શકતા, અને જગતનું દુઃખ એને શોક નથી ઉપજાવી શકતું જ્યારે હકીકતમાં પ્રેમ પ્રગટ થાય. એટલે મહારાજ કે ચારે વસ્તુ જોઈએ, અને ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી. આ ચારમાંથી ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, ચારમાં જેટલી ન્યૂનતા રહે એટલી મહારાજ કે એની વાસના ટકે છે, નિર્મૂળ થતી નથી. પછી જ મહારાજ બોલ્યા છે, લો અમે પ્રશ્ન પૂછે છે, મુમુક્ષને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના કયા છે, તેમાં એક એવું મોટું કયું સાધન છે જેણે કરીને સર્વે દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે. મોક્ષ માટે બહુ બહુ દાખલાઓ બતાવ્યા છે. વિધવિધ દાખલાઓને તમે પરોક્ષના બધા શાસ્ત્રો વાંચો તો દાખલા ભૂખા કાઢે એટલી મહેનત કરી. હમણે એક સૂફી સંતનું જીવન ચરિત્ર વાંચતો હતો તો કેટલો એનો દાખલો હશે. એના મનમાં એમ થયું કે મારે ભગવાન ભજવા છે, અને પછી એ સંસાર છોડી અને ઊંડી ગુફામાં જતા રહ્યા અને એક બારો હારે બાંધતા ગયા લાકડાનો, ખાવા ન લેતા ગયા, લાકડાનો બારો હારે બાંધતા ગયા. સુરત મેં વાંચ્યું, મનમાં થયો લાકડાનો બારો કમારે લઈ ગયા છે, રસોઈનું સાધન તો નથી લઈ ગયા, નતર સમજાય કે રસોઈ પકાવવાટું લઈ ગયા છે. અને પછી ત્યાં જઈને ધ્યાનમાં બેઠા અને એક લાકડી હાથમાં રાખી અને મન કાંઈ પણ સંકલ્પ કરે હોય ઝાટકીને જીકે, શરીર ઉપર કાંઈ સંકલ્પ કરે હોય ઝાટકીને જીકે, એ આખો ભારો ભાંગી નાખ્યો બોલો. પણ મનને સંકલ્પ કરતા બંધ કર્યું. વિચારો તમે, લો સાધનો જોવો પૂર્વેના. આ તો ભગવાનની મોટી મહેર છે, મહારાજની આજ્ઞાનું અનુસંધાન રાખીને એ પ્રમાણે વર્તે તો જીવાત્માના સંકલ્પ વિરામને પામી જાય. એટલે બહુ અદભુત વાત મહારાજ બતાવે છે અહીંયા કે આવા તો વિધવિધ અનેક સાધનો મોક્ષને માટે બતાવ્યા છે. પણ મહારાજ કે એક એવું કયું સાધન છે કે એક સાધન આવવા માત્રથી સર્વે ગુણ આવે? ત્યારે પ્રશ્નનો ઉત્તર પરમહંસવતે થયો નહીં, શ્રીજી મહારાજ જે એનો ઉત્તર કર્યો છે, ભગવાનનું મહાત્મ્ય જેમ કપિલદેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે મદભયાત વાતી વાતો એમ સૂર્યસ્તપતી મદભયાત, એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે, અને તેને જ્ઞાન વૈરાગ ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે. માટે સાધન સર્વમાં મોટું છે. ભગવાનનો અતિશય જ મહિમા હોય, અતિશય મહિમા. મહારાજ કે અતિશય મહિમા જ્યારે ભગવાનનો હોય ત્યારે દોષ માત્ર એના ટળી જાય છે અને એની અંદર ગુણ માત્ર આવે છે. કયું ઉચ્ચરમણ થતું મહારાજ કે કામને મૂળમાંથી ઉખાડવો હોય તો ત્રણ સાધન જોઈએ. કઈ વસ્તુ બતાવી? એક તો આત્મનિષ્ઠા, પંચવિષયનું તુચ્છપણું અને ભગવાનનું મહાત્મય. પણ યથાર્થ મહારાજ કે મહિમા સમજાય તો એક મહિમા માત્રથી એના કામના મૂળ ઉખડી જાય છે. અહીંયા પણ મારે એ જ વાત બતાવી, એક યથાર્થ મહિમા સમજાય તો એને બધી જ વસ્તુ થઈ જાય. એટલે ભક્તો આપણે મહારાજને સર્વોપરી સમજીએ છીએ પણ હજુ વધારે સમજવાની જરૂર, હજુ વધારે સમજવાની જરૂર છે. પણ એક વાત એમાં ડીપમાં એ પણ સમજવી જરૂરી છે કે મહારાજે લોયાનું પહેલું જ છે મને એમ છે, હા લોયાનું પહેલું કામનું મૂળ ઉખેડવાનું. જો એમાં બહુ સ્પષ્ટ વાત એ સરસ દેખાય છે આપણને કે મહારાજ પહેલા એમ કે આત્મનિષ્ઠા, પંચવિષયનું તુચ્છપણું અને ભગવાનનો મહિમા, આ ત્રણ સમજે તો એને કામનું મૂળ ઉખડી જાય છે. અને પછી મારે કે યથાર્થ કામનું મૂળ તો એક ભગવાનનો સમ્યક મહિમા સમજે તો ઉખડી જાય છે. બે જગ્યાએ મહિમા કીધો અને પહેલી બાબતમાં બે સાધન એક્સ્ટ્રા બતાવ્યા. એનો મતલબ એવો થાય છે કે આપણે જે જ્ઞાનની વાત કરી છે એ ખાલી આપણે વાચ્યાર્થના જ્ઞાન ઉપર આપણે જઈએ છીએ, પણ ભાવાર્થ જ્ઞાન હોવું જોઈએ. ભાવાર્થ જ્ઞાન માને મનની વૃત્તિ પરમાત્મામાં મહિમા સમજ્યા પછી ભગવાનમાં જોડાય અને ભગવાનની સાથે મન એકાકાર થાય અને જે વાત આપણે સાંભળી છે એવી અનુભૂતિ સુધી આપણે પહોંચીએ ત્યારે યથાર્થ પરિણામ આવે એવા એક સાધનથી અંદર તમામ સાધનનો સમાવેશ થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે, જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય માટે પોતાના કપટને જણાવવા દે નહીં, એનું કપટ કેવી રીતે કળાય? કોઈ બુદ્ધિશાળી છે પણ કપટી છે, એનું કપટ કેવી રીતે જણાય કે આની અંદર કપટ છે તે કહો? ત્યારે એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કર્યો છે, એની બેઠક ઉઠક તે જે સત્સંગનો દ્વેષી હોય ને સંતનું અને ભગવાનનું ઘસાતું બોલતો હોય તે પાસે હોય તેણે કરીને તે ઓળખાય, પણ બીજી રીતે તો ન ઓળખાય. એની ઉપલબ્ધ બધી ક્રિયા એવી છે કે જેને કારણે એને ઓળખવા કઠિન છે, આમ બહુ આમ સંમિલિત ક્રિયા છે. તો ભાઈ ઓળખવા કેમ? તો કે એ સીધે સીધું ક્યારે ભગવાન કે ભગવાનના સંતનું ઘસાતું પણ બોલતો નથી. જો ઘસાતું બોલે પકડાય જાય કે આ જો ઘસાતું બોલે માટે આની અંદર કપટ છે. એ કદી ઘસાતું બોલતો નથી, પકડવો કેમ એને? તો કે એમ પકડાય કે પોતે ઘસાતું નથી બોલતો, પણ જે ઘસાતું બોલે છે એની સાથે બેઠક ઉઠક છે, એની સાથે એની પ્રીતિ છે, એટલે સમજ્યું કે એ પણ અંદરથી કપટ રાખે છે, એના મનની અંદરથી પણ એનાથી હૃદય એટલું દૂર છે. એમ જો ન હોય તો ભગવાન કે ભગવાનના સંતનું કોઈ ઘસાતું બોલે એ ખમી શકે નહીં, તો ભેગો બેહે તો હશે નો, એનાથી ખમી ન શકાય. અને મહારાજ કે તીખા બાણ જેવું વચન મારે તો પછી બેહી તો હગે છે નો. એટલે મહારાજ કે એના હૃદયનું જે કપટ છે એની બેઠક ઉઠે કે કરીને કળાય છે. એક વાત. પછી એ ઉત્તરને શ્રીજી મહારાજ માન્યો અને પછી પોતે બોલ્યા, જે એવાનો સંગ ન કરતો હોય તો કેમ કળાય? સંગ રીત પાછો કરતો એવો તો કેમ ખબર પડે કારણ હૃદયમાં કઈ કપટ છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે, કોઈક દેશ કાળનું વિષમપણું આવે ત્યારે એનું કપટ કળાય જાય. ત્યારે શ્રીજી મહારાજ કહ્યું છે, એ ઠીક ઉત્તર કર્યો. દેશકાળ જયારે વ્યાપે, કઈક દેશકાળ આવે ત્યારે કપટ જણાય આવે. માને કે દેશકાળ જરાક વિપરીત થાય એટલે તરત જ એ સ્લાંગ મારે ત્યારે સમજવું કે એના હૃદયમાં કઈક કપટ હતું. ત્યારે સરળ જેટલો હતો એટલો સરળ રહી શકે નહીં, ત્યારે સમજવું કે એના હૃદયમાં કઈક કપટ હતું. અને વળી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે, એવો કયો એક અવગુણ છે જે જેણે કરીને સર્વે ગુણ માત્ર તે દશરૂપ થઈ જાય છે તે કહો. ત્યારે શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના જે સર્વે ગુણ તે દોષરૂપ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર પણ ખરો, પણ અમે તો એનો ઉત્તર બીજો ધાર્યો છે, જે સર્વે ગુણ સંપન્ન હોય ને જો ભગવાનને અલિંગ સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે એ મોટો દોષ છે, એને કરીને એના બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે. મહારાજને શ્રીપાદ દેવાનંદ સ્વામી કે, મહારાજ સર્વે ગુણ દોષરૂપ થઈ જાય એવું તમને લાગે છે કે ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો સર્વે ગુણ દોષરૂપ થઈ જાય? મહારાજ કે, એ વાત તો સાચી, પરંતુ એના કરતા મોટી વાત તો એ છે ભગવાનને સદાય સાકાર ન સમજે, નિરાકાર સમજે એટલે મોક્ષનું બીજ એનું સાપ થઈ જાય છે, એને ભગવાનનો કોન્ટેક્ટ સંબંધ જ નથી રહેતો. માટે મહારાજ કહે એ મોટા મોટો દોષ છે. અને વળી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે, સંતનો અભાવ શાણે કરીને આવે છે તે કહો. પછી એનો ઉત્તર પરમહંસ કરવા માંડ્યા પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ એનો ઉત્તર કર્યો છે, જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. કેમ? જે માની હોય તેનો એવો સ્વભાવ હોય જે પોતાને વખાણે તેમાં 100 અવગુણો હોય તે સર્વને પડ્યા મૂકીને તમે એક ગુણ હોય તેને બહુ માને, અને જે પોતાને વખાણતો ન હોય ને તેમાં 100 ગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો તેવો એક અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચને તેણે કરીને દ્રોહ કરે ને પછી દેહ કરીને પણ દ્રોહ કરે, માટે માન રૂપ મોટો દોષ છે. અને તે માન સમજુમાં જ હોય ને ભોળામાં ન હોય એમ જાણવું નહીં, ભોળામાં તો સમજુ કરતાય જાજ્યું હોય. કેટલી જોરદાર વાત મહારાજ કરી. મહારાજ કે માને કરીને ભગવાનનો સંતનો અવગુણ આવે છે. અવગુણ જ્યારે આવે ત્યારે કેવી પ્રક્રિયા થાય છે? તો મહારાજ કે જેનો અવગુણ આવે એની અંદર બીજા અનંત ગુણો હોય, પરંતુ અવગુણ જયારે આવે ત્યારે એકે ગુણ સામે એની દ્રષ્ટિ જાય નહીં, ફક્ત એનો દોષ જ એને દેખાય છે. કારણ કે એને ટોક્યો છે, વિઢ્યા છે, દેખ્યા છે, એનું ધાર્યું ક્યારેક થયું ક્યારેક નથી થયું. અને મહારાજ કે પોતાને વખાણે છે એની અંદર એક ગુણને પ્રધાનપણે માને છે, બીજા અનેક એની અંદર દુર્ગુણો છે તો પણ દુર્ગુણને એ જોતો નથી, અને એનો એક ગુણ છે ને બહુ મોટો કરીને માને છે. અને મહારાજ કે જેનો અવગુણ આવ્યો છે એ આગળ વધતો જાય, પહેલા મહારાજ કે મનમાં સંકલ્પ ઉઠશે, પછી વચને કરીને કહેતો થશે, દેહે કરીને પણ પછી મહારાજ કે એનો દ્રોહ કરશે. માટે માનરૂપ મોટો દોષ છે. અંતે માન સમજુમાં જ હોય ને ભોળામાં ન હોય એમ જાણવું નહીં, ભોળામાં તો સમજુ કરતા જાજુ હોય. મહારાજ કે ભોળામાં ન હોય એમ માનવું નહીં, ભોળામાં તો સમજુ કરતા જાજુ હોય. એનું કારણ શું ખબર છે? અહીં સમજુ એટલે અહીંયા ડાહ્યો હોશિયાર માણા, અને ભોળો એટલે એટલી બધી હોશિયારી નથી એવો અર્થ નીકળે. સમજુ છે, ડાહ્યો છે, હોશિયાર છે, ભલે એને ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો પણ એને બુદ્ધિ ઘણી બધી છે. એ બુદ્ધિનો ઉપયોગ ત્યારે કરશે. કેવો ઉપયોગ કરશે? કહો, મને જો અવગુણ ભગવાનના સંત કે ભક્તનો આવી જશે તો મારો મોક્ષ બગડી જશે. હકીકત મેં જે અવગુણ લીધો છે એ કેવી રીતે લીધો છે? મેં એના ગુણને જોયા, ગુણને જોયા એની દોષને જોયો, મારો મોક્ષ બગડશે. જ્યારે ભોળો છે એટલે જાજી બુદ્ધિ હાલતી નથી, એને કોઈક ચાવી ચડાવી દીધી પછી રમકડું હાલે જ રાખે, સમજોડે રમકડું ચાલુ ને ચાલુ રહે, પછી અમે બીજી મહેનત કરવી પડે નહીં, કારણ કે એને પોતાનો સ્વતંત્ર વિચાર નથી. ભોળો હોવાને કારણે એને પોતાનો સ્વતંત્ર વિચાર નથી. અને બે જણા એને કહે, ભાઈ તારી તો વાત, તું તો ભગવાનનો માણા છો, એમ કહી દીધું ને બે વખાણના શબ્દની પિન મારી, અને પછી બે અવગુણના પિન મારી, પછી ચક્કર ચાલુ ને ચાલુ અરે એ પછી અટકે નહીં. જ્યારે બુદ્ધિવાનને પોતાનો સ્વતંત્ર વિચાર છે, એ ફક્ત બીજાની બુદ્ધિથી ના હાલે, એ તો મને ગમે તે કહે છે, પણ મારે વિચારવું જોઈએ એ કહે છે એ દોષ છે, એ કહે છે એ દોષની સામે ગુણ છે, એ બધો વિચાર બુદ્ધિવાન કરી શકે. માટે મહારાજ કહે ભોળામાં તો વિશેષ કરીને હોય. છેલ્લો પ્રશ્ન. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ એ માન કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે. કેમ? જે જુઓ ને ઉદ્ધવજી કેવા ડાયા હતા, ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા, ને દેહ કરીને રાજા જેવા હતા, પણ જો ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું. અને એમ બોલ્યા, જે એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ લતા તૃણ ગુચ્છ તે માયલો હું કાંઈક થાવ. કેટલું માન હતું! ભગવાન કૃષ્ણ કહેતા, તમે જાઓ ઉદ્ધવજી, તો કે અભણ ગોપીઓને પાજીને હું શું કરું, મારી વેદાંતની વાતો કેમ કરીને સમજી શકે? પણ જ્યારે ગોપીઓની પાસે ગયા, ગોપીઓની જ્યારે એની સ્થિતિ જોઈ, અને ગોપીઓને કે હું કામ રડો છ કે, એ તો તમને વેદાંતનું જ્ઞાન નથી ને એટલે રડી રહી છો, બાકી તો તમને ખબર છે લાકડાની અંદર જેમ અગ્નિ વ્યાપીને રહ્યો છે એમ ભગવાન તો સર્વત્ર જગ્યાએ વ્યાપીને રહેલા છે. એ મથુરામાં હોવા છતાં અહીંયા છે, પણ તમને જ્ઞાન નથી એટલે ખબર નથી. અને આમ જે ઉદ્ધવ બોલ્યા અંતે તો ગોપીઓ ખડખડાટ હસવા માંડી. અને ઉદ્ધવજીને કે, ઉદ્ધવ અમારા મનમાં તેમ હતું, તો ભગવાનનો પરમ મિત્ર છે એટલે બહુ હોશિયાર ને ડાયો હોઈશ, પણ તારી વાત સાંભળીને તારે ખબર પડી તું તો આવું ઊંધો જ લાગી છો. તું શું મોટી મોટી વેદાંતની વાતો કરશો? ભગવાન લાકડામાં વ્યાપી રહેલા છે, નામ છે ને તેમ છે. ઉદ્ધવ અમે તો યા દ્રષ્ટિ નાખીએ ને તેમને અમારો કૃષ્ણ દેખાય છે, દ્રષ્ટિ નાખીએ તેમને અમારો કૃષ્ણ દેખાય છે. અને ગોપીઓની હકીકત એ સ્થિતિ જ્યારે જોઈ, ઉદ્ધવજી મહિમા નાંગવાળા હતા. એને હકીકત કોનો મહિમા હતો? ભગવાનનો મહિમા હતો. કોનો મહિમા હતો? ભગવાનનો મહિમા હતો. મહારાજ એટલે આધાર સમયના ગ્રંથમાં લખ્યું, કોઈ એમ કે મને ભગવાનમાં ગણું યત, પણ ભગવાનના આચાર્ય, ભગવાનના સંતો, ભગવાનના ભક્તારે આપણે કાંઈ લેવા દેવા નહીં, આપણે ભગવાનને મતલબ મહારાજ કે દંભીન પાખંડી સમજવું એને યત છે જ નહીં. જેને ભગવાનની સાથે હેત હોય એની પોઝિશન કેવી હોય? તો કે જેને ભગવાનમાં હેત હોય એ વ્યક્તિને ભગવાન સાથે જેને જેને હેત હોય એની સાથે હેત બંધાય. જેને જેને ભગવાન સાથે હેત હોય એની સાથે હેત બંધાય. ગોપીઓનું જોડાણ ભગવાન કૃષ્ણમાં જોયું તો ઉદ્ધવજીને ગોપીઓમાં હેત થયું. ગોપીઓનો મહિમા સમજાણો. અને કેવું માગ્યું, હે કૃપાના તમે જો રાજી થયા હોવ તો હવેનો જે જન્મ મળે મને વૃંદાવનની અંદર વૃક્ષ લતા કે તૃણ ગુચ્છ માયલો કંઈક હું થાવ. તથા તુલસીદાસજીએ કહ્યું છે, તુલસી જાકે મુખન સેન ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહનિયા મેરે તનકી ચામ. એમ જેને ભૂલ્યા પણ ભગવાનનું નામ મુખથી નિસરે તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરી આપે તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામ સ્મરણ ભજન કીર્તન વંદન કરતા હોય ને જો ભગવાનનું મહાત્મ્ય સમજતા હોય તો તેની આગળ શું માન રહે? ન જ રહે. ખાલી ભગવાનનું નામ લે જો એટલો મહિમા સમજાય, તો ભગવાનનું નામ રટણ કરતા હોય, ભગવાનની આજ્ઞાનું પાલન કરતા હોય, ભગવાનનો મહિમા સમજતા હોય એવા ભગવાનના સંત કે ભક્ત એને આગળ માન કેમ રહે? મહારાજ કે ન જ રહે. માટે મહાત્મા સમજે ત્યારે માન જાય છે, પણ મહાત્મા સમજ્યા વિના તો માન જતું નથી. તે સારું જેને માન ટાળવું હોય તેને ભગવાનનું સંતનું મહાત્મા સમજવું. ઇતિ વચનામૃતમ લોયાનું 16મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.